शासनों नहीं तेरा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेश्विनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला प्रकरण आठमू चैप्टर आठ कंप्यूटर में पेज नंबर 285 प्रश्न 26 प्रकरण आठ से प्रमाण नय निक्षेप नो अधिकार छे। प्रमाण नय अने निक्षेप एमा प्रश्न छे। प्रश्न 26 पदार्थों ने जाणवाना केटला उपाय छे। पदार्थों ने कई कई रीते जाणी शकाय एना चार उपाय छे। लक्षण प्रमाण नय अने निक्षेप। कोईपण पदार्थ ने तमे एना लक्षण द्वारा जाणी सको, एने प्रमाण द्वारा जाणी सको, एने नय थी जाणी सको अने एने निक्षेप द्वारा जाणी सको। हवे ए लक्षण प्रमाण नय अने निक्षेप ए शुं छे एना प्रश्न छे। तो के लक्षण कोने कहेवाय एना जवाबमां कह्युं छे के घणा एक मळेला पदार्थोमांथी कोई एक पदार्थने जुदा कहेनार हेतुने लक्षण कहे छे। जेम के जीवनुं लक्षण चेतना। घणा पदार्थो होय अने घणा पदार्थोमांथी कोई एक पदार्थने आपणे जुदो काढवो होय के आ पदार्थ तो एने दर्शावनार जे छे एने दर्शावनार जे हेतु कैरेक्टरिस्टिक जे छे एने लक्षण कहेवामां आवे। एना द्वारा ए बीजा थी ए जुदू पड़े, ए लक्षण द्वारा ए पदार्थ एना थी जुदो पड़े। एनी कैरेक्टरिस्टिक एवी छे के ए बीजा पदार्थ मां न होय अने ए पदार्थ मां होय एटले ए पदार्थ ने आपणे एना थी जुदो पाड़ी सकीए। ए लक्षण छे। एना पछी प्रश्न कर्यो छे लक्ष्य कोने कहे छे। लक्षण नी वात आवी एटले लक्ष्य, तो जेनुं लक्षण करवामां आवे तेने लक्ष्य कहे छे। जेम के जीवनुं लक्षण चेतना, तेमां जीव ते लक्ष्य छे अने चेतना एनुं लक्षण छे। एटले लक्षणथी जेने दर्शाववामां आवे जेने बतावामां आवे छे ए लक्ष्य छे। आपणे जेने जाणवुं छे ए लक्ष्य छे। आपणुं लक्ष्य जीवनी प्राप्तिनुं छे तो जीवनी प्राप्ति माटे थईने जीवना लक्षण द्वारा ए जीव सुधी आपणे पहोंचीए। तो जीवनी प्राप्ति जे छे ए लक्ष्य थाय छे। ए लक्ष्य शुं छे? जीव। अने ए जेना द्वारा आपणे जाणीए छीए ए लक्षण, एटले एमानुं मुख्य लक्षण जोईए तो जीवनुं लक्षण एटले चेतना। चैतन्य द्वारा ज आपणे जीवने बीजा पांच द्रव्योथी जुदू पाड़ी शकीए। छ द्रव्य छे, छ द्रव्यमां चैतन्य लक्षण बीजा पांच द्रव्यमां नथी अने एकमात्र जीवमां छे। एटले ए लक्षण द्वारा आपणे जीवनुं लक्ष्य करी शकीए, लीवने जीवने प्राप्त करी शकीए, जीवनुं लक्ष्य करी शकीए, जीवने प्राप्त करी शकीए। तो ए जीव छे ते लक्ष्य छे, चेतना एनुं लक्षण छे। पछी ए दरेक जीवमां होय एम नहीं के अमुक जीवमां होय ने अमुक जीवमां न होय एवुं न बने। लक्षण दरेकमां होय त्यारे ज एने लक्षण कहेवाय। जीव लीधो ने जीवना लक्षण तरीके आपणे चेतना कहीए तो चेतना पछी दरेक जीवमां होय। ए निगोदना जीवमां पण चेतना होय, सिद्धना जीवमां पण चेतना छे। एटले क्यांय चेतना लक्षण जाय नहीं। आपणे एम कहीए कि अग्निकाय ने वायुकाय वनस्पतिकाय पृथ्वीकाय ए बधा स्थावर लईए तो ए बधानी अंदर पण चेतना तो होय ज, एम न होय के एमनामांथी चेतना चाली गई होय। ए जे काय कहीए छीए ए तो एमनुं शरीर छे। વાયુ કાય કહીએ એટલે વાયુ રૂપ શરીર સાથે જે જીવ રહ્યા છે તે એમાં જીવ તો એનો એ જ છે, જેવો જીવ તમારો છે, મારો છે, ભગવાન નો છે, સિમંદર પ્રભુનો છે, એવો જ જીવ એમાં પણ રહ્યો છે. માત્ર એટલું કે શરીર કેવું છે, આપણું શરીર જે છે એના કરતા જુદા પ્રકારનું શરીર છે, મનુષ્યના શરીર કરતા જુદા પ્રકારનું શરીર છે. એ વાયુ રૂપે શરીર છે. અગ્નિ કાય છે તો અગ્નિરૂપ શરીર છે એનું. પૃથ્વી કાય છે તો પૃથ્વીના પરમાણુ એ દેખાય છે એ રીતે શરીર છે. પણ એમાં જીવ જે છે એ તો એ ભગવાન આત્મા તો બધામાં સરખો જ છે. હવે એ કાય છે એટલે કે એની એ દશા પણ એવી જ છે કે એને એવી કાય કેમ મળી, એને પૃથ્વી જેવું શરીર મળ્યું કે વનસ્પતિ જેવું શરીર મળ્યું તો એવું કેમ મળ્યું છે? તો કે એ જીવની વર્તમાન પર્યાય એવી છે, વર્તમાન પર્યાય એને એવા ભાવ કર્યા એટલે એવી પર્યાય થઈ છે. તો પછી એ પર્યાયને અનુરૂપ શરીર પણ એને એવું મળ્યું છે એટલે ઉપલબ્ધિ બધી એની એવી છે. એને મન નથી મળ્યું, સંઘની પચેન્દ્રિય સિવાય બીજા કોઈને મન નહોતું નથી એટલે એની ઉપલબ્ધિ બધી એવી છે. એને ઇન્દ્રિયો એટલી જ છે, એક ઇન્દ્રિય છે તો એક જ ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિય જ છે. પણ ઇન્દ્રિય ક્યાં આવી છે? ઇન્દ્રિય આવી છે શરીરમાં, પણ ખરેખર તો એ એની પર્યાયમાં એ એક ઇન્દ્રિયપણું છે. શરીરને કારણે થઈને એ એક ઇન્દ્રિય છે એમ નથી, એની પર્યાય વર્તમાન પર્યાય એક ઇન્દ્રિયપણાની છે એટલે એને અનુરૂપ બાકી બધું એને એવું મળે, શરીર એવું જ મળે. એ માખી થાય તો માખીને અનુરૂપ શરીર મળે એટલે માખીને અનુરૂપ એની પર્યાય જીવની છે અને એને અનુરૂપ શરીર જે મળે છે, પૂતગળો જે મળ્યા છે એ માખી તરીકેને મળ્યા છે કે જેમાં એટલી ઇન્દ્રિયો હોય. એટલે જીવ તો જીવ જ છે અને દરેક જીવની અંદર ચૈતન્ય પણ તો હોય હોય ને હોય જ, કેમ કે એ તો જીવનો ગુણ છે. એટલે જીવમાં અનંત ગુણ તો કોઈ પણ પર્યાયમાં હોય તો એમાં અનંત ગુણ તો હોય જ. એમાં પછી અનંત ગુણમાંથી બીજા બધા ગુણ ચાલ્યા જાય એવું ન હોય. એટલા માટે થઈને એમ કહેવામાં આવ્યું કે એ જીવ જે છે, જેટલા જીવ છે એ બધામાં ચૈતન્યપણું છે અને ચૈતન્યપણા દ્વારા એ બીજા બાકીના પાંચ દ્રવ્યોથી જુદો પડે છે. એટલે ચૈતન્ય છે એને જીવનું લક્ષણ કહેવામાં આવ્યું. એટલે કોઈ પણ જીવ છે એમ નક્કી કરવું હોય તો એ ચૈતન્ય દ્વારા કરી શકાય. દેખી તો આપણને શરીર જોઈને ચૈતન્યપણું ઘણી વાર ખ્યાલમાં ના આવે એવું બને, પણ એમ નથી. એથી કઈ ચૈતન્યપણું એમાંથી ચાલ્યું ગયું છે એમ નથી. એ કોઈ પણ પર્યાયમાં હોય એનું ચૈતન્યપણું તો છે જ. એમાં જ્ઞાન છે, દર્શન છે, અનંત ગુણો ભરેલા જ છે. એવો જ ભગવાન આત્મા એવો જ છે. એ પર્યાયમાંથી નીકળી અને મનુષ્ય થઈ જાય, સંઘની પચેન્દ્રી પણ થઈ જાય અને પછી એ પુરુષાર્થ ઉપાડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ પણ થઈ જાય. એટલે જીવનું લક્ષણ ચેતના એ દરેક જગ્યાએ લાગુ પડે. એ કોઈ પણ પ્રકારની એની પર્યાય હોય એમાં બધામાં એ લાગુ પડે. બરાબર છે. હવે પ્રશ્ન આગળ લઈએ કે લક્ષણ આભાસ કોને કહે છે? લક્ષણાભાસ શબ્દ મૂક્યો છે. એમાં બે શબ્દ છે, લક્ષણ અને આભાસ. આભાસ એટલે શું છે? આભાસ શબ્દ જ એવો છે કે જેના દ્વારા આપણને પૂરેપૂરું નહીં ખ્યાલ સામાન્ય કંઈક આવતો એને આભાસ કહેવામાં આવે. જે નથી અને એવું જે દેખાતું હોય એ જગ્યાએ એને આપણે આભાસ શબ્દ મૂકીએ છીએ અને સામાન્ય જરાક ખ્યાલ આવતો હોય ત્યાં પણ આપણે આભાસ શબ્દ મૂકીએ છીએ. તો એમાં અહીંયા આભાસ શબ્દનો અર્થ અહીંયા એ રીતે છે કે જ્યાં એ વસ્તુ ન હોય અને છતાંય જે લાગતું હોય તો એ અર્થમાં એનો આભાસ શબ્દ મૂક્યો છે. એટલે લક્ષણનો આભાસ થાય એ લક્ષણ આભાસ. એટલે શું થયું કે લક્ષણ ખરેખર હોય નહીં અને ત્યાં દેખાતું હોય એ રીતે તો એને લક્ષણ આભાસ કહેવામાં આવે. તો લક્ષણ આભાસ કોને કહે છે? ઉત્તરમાં જણાવ્યું છે કે લક્ષણ સદોષ હોય, દોષ સહિત હોય, એની અંદર દોષ હોય, કોઈક રીતે ક્યાંક એવી રીતે ભૂલ રહેતી હોય લક્ષણમાં તો એને લક્ષણ આભાસ કહેવાય. ચોખ્ખું લક્ષણ ન હોય તો એને લક્ષણ આભાસ કહેવાય. પ્રશ્ન 30, લક્ષણના કેટલા દોષ છે? લક્ષણ આભાસની વાત કરી, લક્ષણમાં દોષ હોઈ શકે તો લક્ષણના કેટલા દોષ? તો ત્રણ દોષ છે. એક તો અવ્યાપ્તિ દોષ, અતિવ્યાપ્તિ દોષ અને અસંભવ. આ લક્ષણના દોષ છે. કોઈ પણ લક્ષણ છે એના ત્રણ પ્રકારના દોષ હોઈ શકે, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. તો અવ્યાપ્તિ દોષ શું છે? અવ્યાપ્તિ દોષ કોને કહેવામાં આવે છે? લક્ષ જે છે એના એક ભાગમાં હોય, આખા બધામાં ન હોય, એવું જે લક્ષણ છે એ લક્ષણને કેવું કહેવાય કે અવ્યાપ્તિ દોષ કહે છે. દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે પશુનું લક્ષણ શિંગડું. તમે એમ કહો છો કે પશુ પ્રાણીને લક્ષણ તરીકે એમ કહેવામાં આવે કે શિંગડા હોય તો પ્રાણી કહેવાય, શિંગડા હોય હોર્ન તો એ પશુ કહેવાય. જો એમ આપણે એ લક્ષણ લઈ લઈએ ને એ શિંગડા દ્વારા બધા પશુઓને આપણે નક્કી કરીએ કે આ જેટલા જેટલા શિંગડા વાળા છે એ બધા પશુઓ, તો એમાં કેટલાક પશુ એવા છે કે જેને શિંગડા નથી. એટલે એનો અર્થ શું થયો કે જે શિંગડા નામનું લક્ષણ જે છે એ લક્ષણ બધે છે નહીં, બધા પશુઓમાં નથી, બધા પશુમાં એ લક્ષણ નથી, એટલે અવ્યાપ્તિ દોષ આવ્યો. લક્ષમાં બધામાં હોય, જેને તમે લક્ષ બનાવ્યું છે એ લક્ષની અંદર બધામાં એ લક્ષણ હોય તો જ એ બરાબર સાચું લક્ષણ ગણી શકાય. તો આ લક્ષણનો દોષ કહેવાય. તો તમે આ લક્ષણ લઈ અને જો પ્રાણીઓને નક્કી કરવા બેસશો તો કેટલાક પ્રાણીઓ છે તે પ્રાણીઓ હોવા છતાં એ લક્ષણ તરીકે જો લઈશું તો આવશે નહીં પ્રાણીઓ તરીકે. ઘણા પ્રાણીઓને શિંગડા હોતા નથી. અહીંયા એ વાતની સ્પષ્ટતા કરી છે કે જે કોઈ લક્ષમાં હોય તથા કોઈમાં ન હોય એ પ્રમાણે લક્ષના એક દેશમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અવ્યાપ્તિ પણ જાણવું. અમુકની અંદર હોય ને અમુકમાં ન હોય એવા જે લક્ષણો છે એ લક્ષણોને અવ્યાપ્તિ દોષ છે એમ કહેવામાં આવે. એ લક્ષણો અવ્યાપ્તિ દોષ સહિત છે એમ કહેવામાં આવે. એટલે શિંગડા લઈએ, પ્રાણીનું લક્ષણ શિંગડા, તો એ લક્ષણ જે છે એ અવ્યાપ્તિ દોષ સહિત છે, કેમ કે કેટલાક પ્રાણીઓમાં નથી. એટલે લક્ષમાં બધા જ લક્ષની અંદર એ હોવું જોઈએ, અને એ લક્ષમાં જો નથી, અમુક લક્ષમાં છે ને અમુક લક્ષમાં નથી એવી હાલત છે તો એને અવ્યાપ્તિ દોષ સહિતનું લક્ષણ કહેવામાં આવે છે. આત્માનું લક્ષણ કેવળ જ્ઞાન જો આપણે એમ કહી દઈએ તો શું થાય? કેવળ જ્ઞાન કે બધા જીવમાં તો છે નહીં, જેણે પ્રગટ કર્યું છે એમાં છે. સિદ્ધ ભગવાને પ્રગટ કર્યું છે, કેવળી ભગવાને પ્રગટ કર્યું છે, તીર્થંકર ભગવાને પ્રગટ કર્યું છે, એટલે એ અરિયંત ભગવાનમાં છે, સિદ્ધ ભગવાનમાં છે. બીજા જીવો છે એમને કેવળ જ્ઞાન હજી થયું નથી, એટલે એ બધા કેવળ જ્ઞાન વિનાના છે, તો પછી એ જીવ નહીં કહેવાય. તો જો જીવનું લક્ષણ કેવળ જ્ઞાન કહી દઈએ તો પછી એ અમુક લક્ષમાં છે અમુક લક્ષમાં નથી, જેમણે પ્રગટ કર્યું છે એ બધામાં છે અને બીજામાં નથી, એટલે એ લક્ષણ કેવું કહેવાય? તો કે અવ્યાપ્તિ, એની વ્યાપ્તિ બધે નથી એવું છે, એને અવ્યાપ્તિ દોષ લાગુ પડે છે. એટલે કે જે બીજા જીવ છે છતાંય એમાં વ્યાપતું નથી, એટલે એ અવ્યાપ્તિ દોષ એને લાગુ પડે છે. એ કેરેક્ટરિસ્ટિક કેવી છે? તો કે કેટલીક જગ્યાએ એ કેરેક્ટરિસ્ટિક જોવા નથી મળતી, છતાં એ જે ધ્યેય છે, જે લક્ષ્ય છે એ તો એ છે જ, છતાં પણ એ જોવા નથી મળતી, એટલે એને અવ્યાપ્તિ કહેવાય. જે કેટલાકમાં વ્યાપતું નથી એટલે અવ્યાપ્તિ દોષ કહેવામાં આવ્યો. આત્માનું લક્ષણ કેવળ જ્ઞાન કહીએ, ત્યાં કેવળ જ્ઞાન તો કોઈ આત્મામાં હોય છે ત્યારે કોઈમાં નથી હોતું, માટે એ લક્ષણ અવ્યાપ્તિ દોષ સહિત છે, એમાં અવ્યાપ્તિ નામનો દોષ છે. એટલે એ લક્ષણ છે એના દ્વારા જો તમે નક્કી કરશો તો તમને ભૂલ થશે. એટલે કારણ કે એ વડે આત્મા ઓળખતા અલ્પ જ્ઞાની જીવ જે છે એ પછી આત્મા ન ઠરે. આપણે કેવળ જ્ઞાન વગરના જે જીવ છે એને પછી આત્મા ન કહીએ, એટલે કેવળ જ્ઞાનને જીવનું લક્ષણ ન કહેવાય, કેમ કે દરેક જીવમાં નથી એટલા માટે એને જીવનું લક્ષણ ન કહેવાય. એટલે એમ નથી કે જીવમાં નથી થતું કેવળ જ્ઞાન, એનો અર્થ એમ નથી, પણ જીવનું લક્ષણ નથી કહેતા. જીવ માત્રમાં હોય એને જીવનું લક્ષણ કહેવાય, તો ચેતના છે એને જીવનું લક્ષણ કહેવાય. કે જીવ માત્રમાં હોય, જીવની કોઈ પણ પર્યાય હોય તો પણ ચેતના તો હોય ને હોય જ. એટલે ચેતનાને જીવ માત્રનું દરેકે દરેક જીવનું એ લક્ષણ છે, અને એ લક્ષણ કેવું છે કે એને અવ્યાપ્તિ દોષ નથી. તમે કેવળ જ્ઞાનને લક્ષણ કહેવા જશો તો કહી શકશો, પણ એમાં અવ્યાપ્તિ દોષ સહિતનું એ લક્ષણ છે કે જેમાં એ બધામાં વ્યાપતું નથી એવું એ લક્ષણ હોવાથી એમાં જેને કેવળ જ્ઞાન નથી એ બધા જીવો પછી એ વ્યાખ્યા કરવા જઈશું તો એ ડેફિનેશન પ્રમાણે એ જીવ નહીં કહેવાય. અલ્પ જ્ઞાની છે એ બધા જીવમાં નહીં આવે. તો આ અવ્યાપ્તિ દોષ આપણને સમજાયો. હવે અતિવ્યાપ્તિ દોષ, પેલામાં અવ્યાપ્તિ એટલે ન હોય, હવે અહીંયા અતિવ્યાપ્તિ એટલે વધારે વ્યાપતો હોય, એવું લક્ષણ હોય કે જેને માટે થઈ અને આપણે ધારતા હોઈએ એના કરતા બીજા પદાર્થોમાં પણ જોવા મળે. જીવ માટેનું લક્ષણ આપણે નક્કી કર્યું હોય અને એ લક્ષણ જો બીજા જીવ સિવાયના બીજા દ્રવ્યોમાં પણ જોવામાં આવે તો એનો અર્થ શું થાય કે બીજે પણ એ તો વ્યાપેલું જ છે, તો એના દ્વારા એકલા જીવ જ આપણને ખ્યાલમાં આવશે એમ નહીં થાય, બીજા પણ ખ્યાલમાં આવશે. એટલે એને અતિવ્યાપ્તિ દોષ કહેવાય, લક્ષણનો અતિવ્યાપ્તિ દોષ. એટલે બીજે પણ હોય, જીવ દ્રવ્યોમાં જે હોય એ જ લક્ષણ બીજા દ્રવ્યમાં પણ હોય તો પછી એના દ્વારા આપણે જીવ અને બીજા બધાને જુદા પાડી શકીએ એવું બની ન શકે. એટલે એવું લક્ષણ લઈને આપણે જો જીવને જુદો પાડવા બેસીશું તો એ લક્ષણ સાચું નથી. એ લક્ષણ કેવું છે? દોષવાળું, અતિવ્યાપ્તિ દોષ સહિત છે. એટલે આપણને જીવ અને બીજાને જુદા પાડવાનું મુશ્કેલ પડશે. કેમ કે લક્ષણ તો એવું હોવું જોઈએ કે એ જેને આપણે ઓળખવા છે એનામાં જ હોય અને બીજામાં ન હોય, એવું હોવું જોઈએ. એટલે એને અવ્યાપ્તિ પણ ન હોય, અતિવ્યાપ્તિ પણ ન હોય. બરાબર છે? તો આપણે આગળ ચાલીએ કે અતિવ્યાપ્તિ દોષ કોને કહે છે. અહીંયા ઉત્તર આપ્યો છે કે લક્ષ તેમજ અલક્ષમાં લક્ષણનું રહેવું તેને અતિવ્યાપ્તિ દોષ કહે છે. જેમ કે ગાયનું લક્ષણ શિંગડા, તમે એકલી ગાયને જ લઈને એમ બોલો કે જેને શિંગડા હોય એ બધી ગાય, જેને શિંગડા હોય શિંગડા લક્ષણ છે એ ગાયનું લક્ષણ છે એટલે જેને શિંગડા હોય એ બધી ગાય, તો પછી મુશ્કેલી પડે. શિંગડા તો ભેંસને પણ હોય, શિંગડા તો બકરીને પણ હોય, તો પછી એ બધા ગાય થઈ જશે. એટલે કંઈ એનાથી ગાયનો જ ખ્યાલ આવે એવું બનતું નથી. એટલે એ શિંગડા લક્ષણ કેવું છે કે ગાયમાં તો છે જ, પણ ગાય સિવાય બીજે પણ વ્યાપે છે. અતિ વ્યાપ્તિ, અતિ વધારે વ્યાપ થાય છે તેનો એ લક્ષણનો, એ લક્ષણ બીજે પણ વ્યાપેલું છે. શિંગડા લક્ષણ જે છે તે ગાય સિવાય બકરીમાં પણ છે ને ભેંસમાં પણ છે ને પાડામાં પણ છે ને બધામાં છે, ઘણામાં છે એ શિંગડા. તો જેટલા બીજા પ્રાણીઓમાં છે એ બધામાં જો શિંગડા લક્ષણ દ્વારા આપણે ગાય નક્કી કરીએ તો બધા ગાય થઈ જાય. એટલે આવું લક્ષણ છે એ લક્ષણ દોષવાળું છે, એ ભૂલ ભરેલું લક્ષણ છે, એને એ લક્ષણ ન કહી શકાય. એટલે આપણે જેને ઇંગ્લિશમાં આપણે એમ કહીએ કે ધી કેરેક્ટરિસ્ટિક, એ ધી કેરેક્ટરિસ્ટિક ન કહી શકાય. એ કેરેક્ટરિસ્ટિક છે પણ ધી કેરેક્ટરિસ્ટિક ન કહી શકાય કે જેના દ્વારા આપણને એકનું જ લક્ષ થાય, એક જ ખ્યાલમાં આવે એવું નથી બનતું. એના દ્વારા તો શિંગડાવાળા બીજા પ્રાણીઓ પણ ખ્યાલમાં આવે છે. એટલે એ લક્ષણ જે છે એ તમે જે ચૂઝ કર્યું એ લક્ષણ તમે બરાબર ચૂઝ કર્યું નથી. તમારે ગાયનું લક્ષણ નક્કી કરવું છે. તમને એમ કહેવામાં આવ્યું તો કે ગાયનું લક્ષણ શું, તમે કઈ રીતે કહી શકો કે આ ગાય છે? તમારા નાના બાળકને સમજાવવું હોય તો તમે એને એમ કહો કે જો આ શિંગડા છે ને એટલે ગાય છે, એટલે પછી પ્રાણીઓ બધામાં જે, તો પછી એ બીજા પ્રાણી જે શિંગડાવાળા છે એને પણ એ તો બિચારું બાળક ગાય જ સમજવા માંડશે. તો અતિવ્યાપ્તિ દોષવાળું લક્ષણ તમે એને સમજાવ્યું, તો એવું લક્ષણ ન હોય. તમારે એવું લક્ષણ લેવું જોઈએ કે જે ગાય સિવાય બીજામાં હોય જ નહીં, અને દરેક ગાયમાં હોય. પાછું એવું નહીં કે કોઈ ગાયમાં હોય ને કોઈ ગાયમાં ન હોય તો પછી એ લક્ષણ બને નહીં, તો પછી અવ્યાપ્તિ દોષ લાગે. એટલે તમારે લક્ષણ એવું જ પસંદ કરવું જોઈએ અને એ લક્ષણ જ સાચું લક્ષણ કહેવાય, દોષ વગરનું લક્ષણ કહેવાય. જો હવે અહીંયા વધારે પાછું સમજીએ આપણે વિશેષ કે જે લક્ષ અને અલક્ષ, લક્ષ છે તમારું એ તો ગાય છે, પણ એ સિવાય બીજા બધા છે એ અલક્ષ કહેવાય. ગાય સિવાયના બધા છે તે તમારા લક્ષ નથી. તો કે લક્ષ અને અલક્ષ બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાપ્તિ પણ જાણવું. જેમ આત્માનું લક્ષણ અમૂર્તત્વ, અમૂર્તત્વ એટલે શું? મૂર્તિપણું, અમૂર્તિપણું. મૂર્તિકપણું કેમાં છે? મૂર્તિકપણું એક જ દ્રવ્યમાં છે, પૂદગળ દ્રવ્યમાં છે. બાકીના પાંચ દ્રવ્ય છે એ બધામાં અમૂર્તિકપણું તો છે. અમૂર્તત્વ જે છે એ તો જીવમાં પણ છે અને બીજા ચાર અજીવ જે છે એમાં પણ છે. પૂદગળ સિવાયના બીજા ચાર અજીવ છે ને, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એમાં પણ અમૂર્તત્વ છે, એમાં પણ મૂર્તિપણું નથી. એટલે એમાં પણ લાગુ પડે. એટલે એ શું થયું? જો આપણે આત્માનું લક્ષણ, જીવનું લક્ષણ અમૂર્તત્વ કહીએ તો શું થાય? એ લક્ષણને અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે. એ લક્ષણ બીજામાં પણ છે એટલે એને અતિવ્યાપ્તિ દોષ લાગુ પડે. જો અહીંયા એ રીતે સમજાવ્યું છે કે જો આત્માનું લક્ષણ અમૂર્તત્વ કહ્યું ત્યાં અમૂર્તત્વ લક્ષણ, લક્ષ જે આત્મા તેમાં છે અને અલક્ષ જે આકાશ આદિક એટલે આકાશ કાળ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય તેમાં પણ છે. માટે એ લક્ષણ અતિવ્યાપ્તિ દોષ સહિત છે, કારણ કે એ વડે આત્માને ઓળખતા આકાશ આદિક પણ આત્મા થઈ જાય છે. એ લક્ષણથી જો નક્કી કરીએ કે જેને અમૂર્તિકપણું છે એ બધા જીવ, તો પછી આકાશ પણ જીવ થઈ જાય, ધર્માસ્તિકાય પણ જીવ થઈ જાય, અને અધર્માસ્તિકાય ને કાળ બધા જીવ થઈ જાય. એટલે આવું લક્ષણ ચાલે નહીં, એ અતિવ્યાપ્તિ દોષ સહિત છે. અવ્યાપ્તિ દોષ સહિત હોય એવું લક્ષણ પણ ચાલે નહીં, અતિવ્યાપ્તિ દોષ સહિત હોય એવું લક્ષણ પણ ચાલે નહીં. હવે ત્રીજો દોષ લઈએ આપણે, એના સંબંધી સમજીએ. અહીંયા પ્રશ્ન 33 માં કહે છે કે અલક્ષ કોને કહે છે. પહેલા વચમાં એક અલક્ષની વ્યાખ્યા છે એ લઈ લઈએ, પછી ત્રીજો દોષ છે તે અસંભવ દોષ છે એને લઈએ આપણે. અલક્ષ એટલે લક્ષ ન હોય તે અલક્ષ, બહુ સીધી વાત છે. લક્ષ સિવાયના બધાને અલક્ષ કહે છે. હવે ત્રીજો દોષ આપણે સમજીએ, અસંભવ દોષ. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષ, સંભવ ન હોય એ લક્ષણ જેમાં સંભવતું ન હોય એવા લક્ષણને અસંભવ દોષ કહેવામાં આવે છે. અસંભવ દોષ સહિત લક્ષણ કહેવામાં આવે એને. તો અસંભવ દોષ કોને કહે છે? તો લક્ષમાં લક્ષણની અસંભવતાને અસંભવ દોષ કહે છે. જે લક્ષ છે એની અંદર એ લક્ષણ ન હોય, સંભવી શકે નહીં, એને અસંભવ દોષ કહે છે. તો અહીંયા વિશેષતાથી આપ્યું છે કે જે લક્ષણ લક્ષમાં હોય જ નહીં એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અસંભવપણું જાણવું. જેમ આત્માનું લક્ષણ જડપણું કહીએ ત્યાં એ લક્ષણ પ્રત્યક્ષ આદિ પ્રમાણ વડે પણ વિરુદ્ધ છે. એ આત્માનું લક્ષણ જડપણું કહીએ તો એ વાત તો નક્કી થઈ જાય છે કે જડપણું આત્મામાં છે જ નહીં, તો પછી એ સંભવતું જ નથી. આત્મા ચૈતન્ય છે, એની અંદર જડપણું સંભવતું જ નથી. એટલે એવું અસંભવ લક્ષણ તમે જે કહ્યું એ તો પ્રત્યક્ષ આપણને ખ્યાલમાં આવે જ છે કે એ આત્માના સ્વભાવથી એ વિરુદ્ધ લક્ષણ છે. માટે એ અસંભવ દોષ સહિત લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને માનતા પૂતગળ આદિ પણ આત્મા થઈ જાય અને આત્મા છે તે અનાત્મા થઈ જાય છે એવો દોષ આવે છે. તો સાચું લક્ષણ કોને કહેવાય? સાચું લક્ષણ કોને કહી શકાય? તો કે જે લક્ષણ લક્ષમાં સર્વત્ર હોય, લક્ષમાં બધા જ લક્ષમાં હોય, જેને આપણે લક્ષ બનાવ્યું છે એવા જેટલા લક્ષ છે એ બધામાં હોય. એટલે પહેલું આપણે ઉદાહરણ જે લીધું એ પ્રમાણે જોવા જઈએ તો એ બધામાં હોય, કોઈકમાં હોય ને કોઈકમાં ન હોય એમ ન બને. ચૈતન્ય પણ દરેક જીવમાં હોય એટલે એ લક્ષણ સાચું લક્ષણ છે, કોઈમાં છે ને કોઈમાં નથી એમ નહીં. પણ અમૂર્તિકપણું લઈએ તો એમાં અતિવ્યાપ્તિ દોષ લાગે, એ બીજે પણ છે. અને એની જગ્યાએ કોઈક એવી બીજી વસ્તુ લઈએ કે જે બધામાં ન હોય તો એને અવ્યાપ્તિ દોષ લાગે. જેમ કે કેવળ જ્ઞાન લઈએ તો શું થાય કે બધા જીવમાં હોય એવું ન બને, બધા જીવમાં હોય એવું ન બને. હવે લક્ષણ પછી પ્રમાણની વાત કરે છે. ક્વેશ્ચન 36, પ્રશ્ન 36, પ્રમાણ કોને કહે છે? ઉત્તર અહીંયા આપ્યો છે, સ્વ અને પર પદાર્થના નિર્ણય કરનાર જ્ઞાનને પ્રમાણ અર્થાંત સાચું જ્ઞાન કહે છે. પ્રમાણ જ્ઞાન હંમેશા સાચું હોય, સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. બીજું સાચું જ્ઞાન હોય એને પ્રમાણ કહેવામાં આવે. પણ આટલા માત્રથી ચાલે નહીં, આટલી વ્યાખ્યા બનતી નથી, હજી ઘણો એનો વિસ્તાર થાય છે. જે ન્યાયપૂર્વક હોય એને બધી અપેક્ષાથી જે જાણવામાં આવે, બધા જ નયોથી જે જાણવામાં આવે એને પ્રમાણ જ્ઞાન કહે. બધી જ અપેક્ષાઓથી જે જ્ઞાન છે એવું જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન કહેવાય. એ સિવાય પ્રમાણ જ્ઞાન હોય નહીં. કોઈ એક જ અપેક્ષાથી, કોઈ એક જ દ્રષ્ટિકોણથી, કોઈ એક જ એંગલથી કરવામાં આવેલું જ્ઞાન છે તે પ્રમાણ જ્ઞાન નથી. એ જ્ઞાન છે પણ એ એક અપેક્ષાએ છે. એટલે એ નહીંથી એ સાચું, પણ બીજા નહીંથી એના વિરોધી નહીંથી એ જ્ઞાન ખોટું, એટલે એ પ્રમાણ જ્ઞાન બનતું નથી. પ્રમાણ જ્ઞાન દ્વારા શું થાય? આપણને વસ્તુનું સાચું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. પ્રમાણ જ્ઞાનની જરૂર શું છે અને કોઈ એક નહીંથી જ્ઞાન કરવાની જરૂર શું છે એવું શું કરવા જુદી જુદી રીતે આપણે જ્ઞાન કરીએ, પ્રશ્નો થાય ને મનમાં. તમે એમ કહો છો કે પ્રમાણ જ્ઞાન તો બધા નયો દ્વારા થતું જ્ઞાન છે, એ સાચું જ્ઞાન હોય, અને પદાર્થ વિશેનું પૂર્ણ ખ્યાલ આપનારું જ્ઞાન છે, એ ન્યાય સહિત હોય, એમાં વિરોધી જ્ઞાનના અંશ હોય એવું હોય, તેમ છતાં પણ આપણે એને જાણવાની જરૂર શું? તો કે પ્રમાણ જ્ઞાન દ્વારા આખું વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું ખ્યાલમાં આવે. એક અપેક્ષાથી જોઈએ તો એના આખા સ્વરૂપનો ખ્યાલ નથી આવતો. દાખલા તરીકે આપણે કોઈ એક વ્યક્તિને લઈએ કે ગિરીશભાઈ છે, તો આપણે એમને ગિરીશભાઈને એમ કહીએ કે ગિરીશભાઈ છે તે ફાધર છે, પિતા છે, આટલું કહી દઈએ તો એ એક અપેક્ષાએ સાચું કે એમના પુત્રની અપેક્ષાએ ગિરીશભાઈ પિતા છે એ વાત બરાબર છે, એ તદ્દન સાચી વાત છે. પણ હવે ગિરીશભાઈને આપણે એક જ અપેક્ષાથી જ ઓળખીએ, ગિરીશભાઈ એટલે તો કે પિતા, ગિરીશભાઈ એટલે ફાધર, ગિરીશભાઈ એટલે ફાધર, તો આ કઈ પ્રમાણ જ્ઞાન નથી બનતું. કેમ? તો કે ગિરીશભાઈ એમના ફાધરની અપેક્ષાએ શું છે? એ પુત્ર છે. એમના પિતાની અપેક્ષાએ એ પુત્ર થાય છે, એટલે બીજો નય છે તે વિરોધ, આખો વિરોધ દર્શાવનારો નય છે, વિરોધી નય છે. ગિરીશભાઈ પુત્ર છે કે પિતા છે, બે વસ્તુ થાય. તો એમાં શું છે કે ના, એક નયથી જોઈએ, કોના નયથી? એના પુત્રની અપેક્ષાથી જોઈએ, એ દ્રષ્ટિકોણથી જોઈએ તો એ પિતા છે, એક નયથી. અને એમના પિતાની અપેક્ષાથી જોઈએ એટલે એ બીજો નય થયો તો એ પુત્ર છે. તો એમ થાય કે પિતા અને પુત્ર છે એટલું જ? તો કે એમની પત્નીની અપેક્ષાથી જોઈએ તો કે ગિરીશભાઈ પતિ છે, એ ફરી પાછો એક નય થયો. પછી કોઈ એમની ઓફિસમાંથી જોઈએ તો કે ગિરીશભાઈ તો કે એન્જિનિયર છે, ગિરીશભાઈ તો અમુક પોઝિશન ઉપર છે. તમે સમાજમાં જુઓ તો કે ગિરીશભાઈ તો અહીંયા ટ્રસ્ટી છે. કેટલી બધી રીતે ગિરીશભાઈનું આપણે જયારે વર્ણન કરીએ છીએ, જુદી જુદી રીતે એમને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોવામાં આવે, ત્યારે આપણને ગિરીશભાઈ સમજાય છે કે આ ગિરીશભાઈ છે કે જે અમુકના પિતા છે, અમુકના પુત્ર છે, અમુકના પતિ છે, અમુક જગ્યાએ જોબ કરે છે ત્યાં એ એન્જિનિયર છે, અમુક જગ્યાએ એ ટ્રસ્ટી છે, વગેરે 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 બધું કેટલું બધું થાય, ત્યારે આપણને ગિરીશભાઈનું સાચું પૂરેપૂરું જ્ઞાન મળે. એને આપણે પ્રમાણ જ્ઞાન તરીકે ઓળખીએ છીએ. આવું પ્રમાણ જ્ઞાન જીવનું આપણે કરવું પડે. પણ પછી પ્રયોજનભૂત વાત જે છે એ અપેક્ષા આપણે લેતા હોઈએ છીએ. પ્રયોજનભૂત વાત શું છે? કે જ્યાં જેવું પ્રયોજન સિદ્ધ કરવું છે એ એંગલથી આપણે પછી આ વિચાર કરીએ છીએ. એટલે પ્રમાણ જ્ઞાન સમજવું જ પડે. પણ પછી આપણે એક જ નય, ઘણી વખત આપણે લઈએ છીએ કે શુદ્ધ નય અથવા તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું નિરૂપણ આપણે કરીએ છીએ, તો એમાં દ્રષ્ટિ કેવી હોય છે કે એવી દ્રષ્ટિથી આપણે કંઈક પ્રયોજન સિદ્ધ કરવું છે, એટલે એક નયને મુખ્ય કરીને વાત કરીએ છીએ. કે નિશ્ચય નયથી, નિશ્ચય નય તો ગમે તે બની શકે, પણ એમાં શુદ્ધ નય છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નયને આપણે નિશ્ચય નય બનાવી અને આપણે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું આપણે નક્કી કરીએ છીએ. હવે આત્માનું સ્વરૂપ ખરેખર તો પર્યાય અપેક્ષાએ શુદ્ધ નિશ્ચયથી નહીંથી જેવું દર્શાવવામાં આવ્યું છે એવું નથી, તેમ છતાંય આપણે એવું લઈએ છીએ. કેમ? તો કે એમાં આપણું પ્રયોજન સિદ્ધ થાય છે. આપણે પ્રયોજન આપણું શું છે? કે આ શુદ્ધ, જેવો શુદ્ધ આત્મા છે એવા શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવી છે એવું પ્રયોજન હોય, ત્યારે આપણે શુદ્ધ નિશ્ચય નહીંથી જે આત્માનું સ્વરૂપ છે એને જોઈએ છીએ. ત્યારે પછી આપણે એમ નથી જોતા કે પર્યાયથી એ આત્માનું વર્તમાનમાં પર્યાય કેવી છે, તો કે એની દેવની પર્યાય છે કે એની તિર્યંતની પર્યાય છે એવું આપણે જોતા નથી, કેમ કે આપણું પ્રયોજન સિદ્ધ કરવું છે ને એટલા માટે. તો આ પ્રમાણ અને નય એ જાણવાનું કારણ આ છે. એટલે એમાં પ્રમાણની વાત કરી છે અને પ્રમાણ વિશે અહીંયા આપણને બધું સમજાવે છે. તો પહેલા આપણે સામાન્ય ભૂમિકા આપણે આટલી તૈયાર મનમાં રાખીએ કે ભાઈ પ્રમાણ જ્ઞાન કરવું જોઈએ. એટલે પ્રમાણ જ્ઞાનની અંદર શું હોઈ શકે? ધાર્મિક અપેક્ષાએ જોઈએ તો પ્રમાણ જ્ઞાનમાં એ સ્વ અને પર પદાર્થનો નિર્ણય કરનારું જ્ઞાન હોય એ પ્રમાણ જ્ઞાન હોય. પણ એ તો એટલી વાત નથી, દરેક જગ્યાએ આ પ્રમાણ જ્ઞાન લાગુ પડીએ તો પછી આગળ બીજી વાત આવે, તો કે ભાઈ સાચું જ્ઞાન હોય એને પણ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે, સાચા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહે. પછી ત્રીજી વાત અહીંયા મૂકી કે અનંત ગુણ યા ધર્મના સમુદાય રૂપ પોતાનું તથા પર વસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે, અને પ્રમાણ વસ્તુના સર્વદેશને, બધા પડખાને, બધી આસ્પેક્ટને એ ગ્રહણ કરે છે, જાણે છે. પ્રમાણ જ્ઞાન છે તે બધા દ્રષ્ટિકોણથી, બરાબર, બધા પડખાને, બધી આસ્પેક્ટો ને એ જાણનારું જ્ઞાન છે તે પ્રમાણ જ્ઞાન છે. કેમ કે અનંત ગુણ અથવા અનંત ધર્મનો સમુદાય રૂપ પોતાનું અસ્તિત્વ છે એટલે જીવનું અસ્તિત્વ છે. અને પરવસ્તુ જે છે એનું પણ એવું હોય, પૂતગળનું પણ એને પણ ગુણ છે અને પણ પૂતગળને પણ અનંત ગુણ છે. એટલે બધું જ આપણે જયારે જાણવું છે અને બધું બરાબર બધી રીતે આપણે જયારે જાણવા માંગીએ છીએ તો પછી એ પ્રમાણ જ્ઞાન દ્વારા જાણી શકાય. જો પ્રમાણ જ્ઞાન વિના જો જાણીએ તો પછી એકાદી આસ્પેક્ટથી આપણે જાણીએ તો એ જ્ઞાન છે, તો એ આસ્પેક્ટથી પર્ટિક્યુલર આસ્પેક્ટથી એ સાચું છે, પણ એ પ્રમાણ નથી, એ પ્રમાણ ઠરતું નથી. બીજા દ્રષ્ટિકોણથી એ સાચું નથી. એક દ્રષ્ટિકોણથી સાચું છે, એક અપેક્ષાએ સાચું ઠરે, પણ બીજા દ્રષ્ટિકોણથી સાચું ઠરે નહીં. એટલે પ્રમાણ જ્ઞાન કહેવાય નહીં. અને પ્રમાણ જ્ઞાન નથી તો એનું આપણને પૂરેપૂરું જ્ઞાન છે એમ ન કહી શકીએ. કોઈ પણ વસ્તુનું પ્રમાણ જ્ઞાન હોય ત્યારે આપણે એને આપણે પૂર્ણ જ્ઞાન કહી શકીએ. તો આ ત્રીજી રીતે વાત કરી. એમ ત્રણ રીતે વાત કરીને આપણને આઈડિયા આપે છે કે પ્રમાણ જ્ઞાન શું છે અને પ્રમાણ જ્ઞાન શા માટે હોવું જોઈએ. આગળ હજી પ્રમાણ જ્ઞાન વિશે કહે છે કે પ્રમાણનો વિષય શું છે. પ્રશ્ન 37માં કહે છે કે પ્રમાણનો વિષય શું છે. તો સામાન્ય અથવા ધર્મી તથા વિશેષ અથવા ધર્મ એ બંને અંશોના સમૂહરૂપ વસ્તુ તે પ્રમાણનો વિષય છે. પ્રમાણનો વિષય શું છે? સામાન્ય અથવા ધર્મી તથા વિશેષ અથવા ધર્મ. વિશેષ અથવા ધર્મ એ બંને અંશોના સમૂહરૂપ વસ્તુ, બંને અંશો છે એના સમૂહરૂપ વસ્તુ તે પ્રમાણનો વિષય છે. કે જે વસ્તુ છે એને એનું સામાન્ય સ્વરૂપ પણ હોય, વિશેષ સ્વરૂપ પણ હોય. ધર્મી આપણે લઈએ છીએ તો એના અહીંયા ધર્મી લીધો છે ને, ધર્મી જે પોતે ધર્મમાં છે તે ધર્મી, જે ધર્મ જેને ધર્મ છે તે ધર્મી, જે ધર્મ ધરાવે છે તે ધર્મી. અનંત ગુણો છે, અનંત ગુણ અને ધર્મ આપણે લઈએ, એનો ધારનાર જે છે તે ધર્મી. અને એમાં એ વિશેષ, એટલે જેમ કે આપણે પર્યાય છે તે વિશેષ છે, ગુણો છે તે પણ એક રીતે વિશેષ છે. એ અથવા ધર્મ એટલે ગુણો, એ બધાને નો સમૂહ જે છે, એ બધાનો સમૂહ જે છે એ વસ્તુ એટલે આત્મા, એ પ્રમાણનો વિષય છે. સામાન્ય અથવા ધર્મી એટલે ધર્મનો ધારણ કરનારો, જે ગુણો અને ધર્મો આપણે જે કહીએ છીએ એવો ધર્મી, એ સામાન્ય અને વિશેષ બધાને ધારણ કરનારો જે જે એ આત્મા છે તે પ્રમાણનો વિષય થાય છે. એ રીતે એ દ્રવ્ય બીજા દ્રવ્યને પણ પ્રમાણ લઈ શકાય આપણે, કે એને પણ અનંત ગુણ ધર્મો છે. અને એ બધા ગુણ ધર્મોને ધારણ કરનાર જે છે એ સામાન્ય ગુણોને પણ ધારણ કરે અને વિશેષ ગુણોને પણ ધારણ કરનાર. એટલે કેમ સામાન્ય ગુણો એટલે શું, કે જે બધા પદાર્થોમાં છે, બધા દ્રવ્યોમાં છે એને આપણે સામાન્ય ગુણો કહીએ છીએ. અને બીજા વિશેષ છે કે જે બીજા પદાર્થોમાં નથી એને પણ આપણે કહીએ. પણ એ બધા ગુણોને ધારણ કરનાર જે છે એ વસ્તુ, એનો જે સમૂહ હોય બધું ભેગું કરીએ એટલે એ વસ્તુ, એ પ્રમાણનો વિષય કહેવાય. કે તેનું પ્રમાણ જ્ઞાન કરવામાં આવે તો એ આનું પ્રમાણ જ્ઞાન કરવામાં આવે. હવે પ્રમાણના કેટલા ભેદ છે? પ્રમાણના બે ભેદ, એક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણ હોય અને પરોક્ષ પ્રમાણ હોય. હવે પ્રત્યક્ષ પ્રમાણ કોને કહેવાય? તો પ્રત્યક્ષ પ્રમાણ એટલે જે પદાર્થને સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. સ્પષ્ટ જાણે એટલે બરાબર જાણે, ચોખ્ખે ચોખ્ખું જાણે, ડાયરેક્ટ જાણે, એ પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ કેવળ જ્ઞાની જે છે એ ભગવાન આત્માને જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. એમને એ પ્રત્યક્ષ જ્ઞાન છે, પોતે પોતાના આત્માના બધા જ પ્રદેશોથી સીધે સીધું જાણે છે. એ વચમાં એમને ઇન્દ્રિયોની મદદની જરૂર પડતી નથી, ઇન્દ્રિયોની સહાયથી જાણતા નથી. એ પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. જો એટલે અહીંયા મૂક્યું છે, કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. એટલે પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે એટલે આત્માથી જ એ પ્રવર્તે, એટલે આત્માનું કાર્ય તો જ્ઞાનનું છે. તો આત્મા જ્ઞાન કરે તો એ કે આત્માથી જ પોતે જ્ઞાન કરે, બીજાની સહાય વિના કરે, એટલે એ આત્માથી જ નિશ્ચિતપણે પ્રવર્તે છે. એટલે એ જે જ્ઞાન થાય છે એ પ્રત્યક્ષ છે. અઘરા શબ્દો મૂકે ને ડેફિનેશનમાં એટલે ઘણી વાર અઘરું પડે, પણ બહુ સહેલું છે, એટલું અઘરું નથી. આમનામ વાંચીએ તો આપણને એમ લાગે કે જે પદાર્થને સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ છે, એટલું તો બરાબર. પણ પછી બીજું વાક્ય જે મૂક્યું કે કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે, તો એને આ રીતે સમજવાનું કે કેવળ જ્ઞાન જે છે એ કેવી રીતે છે, તો આત્માથી પ્રજ્ઞા પ્રદેશોથી એ સીધે સીધું થાય છે, પ્રત્યક્ષ થાય છે. એટલે એ આત્માથી જ થાય છે, વચમાં ઇન્દ્રિયો આવતી જ નથી. એટલે આત્માથી જ એ પ્રતિનિશ્ચિતપણે નક્કીપણે એટલે એ જ પ્રમાણે એ પ્રવર્તે છે, એ પ્રત્યક્ષ છે. પ્રશ્ન 40. પ્રત્યક્ષ પ્રમાણના કેટલા ભેદ છે? આ પ્રત્યક્ષની વાત કરી તો એમાં પણ પાછા બે ભેદ કયા? સાવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ. સાવ્યવહારિક પ્રત્યક્ષ અને બીજું પારમાર્થિક પ્રત્યક્ષ. ઉત્તરમાં સ્પષ્ટતા કરી છે કે સાવ્યવહારિક પ્રત્યક્ષ કોને કહેવાય, તો એનો ઉત્તર આપ્યો છે કે જે ઇન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધથી પદાર્થને એક દેશ એટલે એક ભાગ, એક દેશનો અર્થ છે કે થોડુંક એક ભાગ અમુક ભાગ એ બધું એક દેશમાં આવે, પૂરેપૂરું બધું જ સંપૂર્ણ નથી આવતું. એમાં આપણે એક દેશ શબ્દ મૂકીએ છીએ બધી જગ્યાએ, સામાન્ય રીતે ધર્મની અંદર એ રીતે જ કહેવામાં આવે છે. એક દેશ જ્ઞાન છે કે એક દેશ આ છે કે એક દેશ આ છે એમ જે કહીએ છીએ, એક દેશ ઉઘાડ છે એનો અર્થ જ છે કે એ ભાગ. તો જે ઇન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધથી, ઇન્દ્રિય અને મન બેનું નિમિત્ત લીધું, એના સંબંધથી પદાર્થને જાણે, કેટલો જાણે, એક દેશ ભાગ સ્પષ્ટ જાણે, બધો નહીં પૂરેપૂરો નહીં, તેને સામવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. તેના અવગ્રહ આદિ ચાર ભેદ છે. તે સંબંધમાં પ્રકરણ ત્રીજું અને પ્રશ્ન 267-277 જુઓ, એ આપણે કરી દીધું છે. અવગ્રહ ઇહા એ આપણે કરી ગયા છે. તો અહીંયા 41માં પ્રશ્નની અંદર સામવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે એની વ્યાખ્યા એ આપી કે જે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી, એમના મનના નિમિત્તના સંબંધથી પદાર્થને એક દેશ, પદાર્થના કેટલાક ભાગને સ્પષ્ટ જાણે છે તેને સામવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. પ્રશ્ન 42. પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે? તો કે જે કોઈ નિમિત્ત વગર પદાર્થને સ્પષ્ટ જાણે તેને પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. એને પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. અને પછી પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ છે એના કેટલા ભેદ, એ વાત હવે આગળ કહે છે કે એના બે ભેદ છે, વિકલ પારમાર્થિક અને સકલ પારમાર્થિક. અહીંયા 44માં પૂછે છે કે વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે? સકલ અને વિકલ આવ્યા એટલે પાછો પ્રશ્ન થાય કે વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કોને કહે છે? તો કે જે રૂપી પદાર્થોને કોઈના નિમિત્ત વિના સ્પષ્ટ જાણે તેને વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. નિમિત્ત વિના જાણે એટલે પારમાર્થિક પ્રત્યક્ષ થયું, અને એ રૂપી પદાર્થોને જાણે છે ત્યારે એ કોઈના નિમિત્ત વિના જાણે છે તો એ વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. અને એના પણ અવધિ જ્ઞાન અને મનોપર્યાન એવા બે ભેદ છે. એના પણ બે ભેદ છે, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન. પ્રશ્ન 45માં સકલ પારમાર્થિક કોને કહે છે? પેલું વિકલ કહ્યું, હવે સકલ. તો કે કેવળ જ્ઞાનને સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહે છે. આ પ્રત્યક્ષ જ્ઞાનના ભેદની વાત ચાલે છે. તો પ્રત્યક્ષ જ્ઞાનની અંદર કેટલી વસ્તુ લીધી, એ પ્રત્યક્ષ પ્રમાણની વાત કરી. તો પ્રત્યક્ષ પ્રમાણની અંદર સામવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ લીધું અને પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ લીધું. સામવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણમાં તો એ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી એ એક દેશ સ્પષ્ટ જાણે એને સામવ્યવહારિક કહેવામાં આવ્યું છે. જ્યારે પારમાર્થિક પ્રત્યક્ષ લીધું છે, એ પારમાર્થિક પ્રત્યક્ષની અંદર પછી ભેદ કરીને વાત કરી કે એમાં વિકલ અને સવિકલ એવા ભેદ છે. એમાં નિમિત્ત વિના જાણવું થાય છે એ પારમાર્થિક છે, અને જે વિકલ એટલે કે જે રૂપી પદાર્થોને જાણે છે પ્રત્યક્ષ એ વિકલ છે, અને સકલ એટલે જે કેવળ જ્ઞાન છે એને સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. એટલે અત્યારે આપણે આટલા સુધી રાખીએ. હવે પછી આગળનો સ્વાધ્યાય કરીશું ત્યારે આનો પણ થોડો વધારે વિસ્તાર કરીશું, અને પરોક્ષ જ્ઞાનની વાત અને પરોક્ષ પ્રમાણની વાત આપણે એમાં લઈશું. તો કોઈ પ્રશ્ન હોય તો, અન્યથા આજનો સાધ્ય આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.